શ્રી પરમાગમ સાર બોલ નંબર 157 અને 158 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 655
દેખાતા આખા થાંભલાનો ખ્યાલ આવે છે. સ્મૃતિ જ્ઞાન કેવળ જ્ઞાનનો અવયવ છે, તેથી તે એક અંશનું જ્ઞાન થતાં કેવળ જ્ઞાન પ્રતીત આવી જાય છે. ધવળમાં આચાર્ય પુષ્પજંતને ભૂત બની ષટખંડાગમની જે અમે રચના કરી છે એની ટીકા છે. ધવળ ધવળ એની જય ધવળ ધવળ જય ધવળ મહાધવળ એની ટીકા છે. ત્રણ આચાર્યોએ જુદી જુદી ટીકા કરી છે. એમાં જય ધવળના ટીકાકાર આચાર્ય છે, એમણે આ વાત કરી છે કે મતિ જ્ઞાન રૂપ એક અંશ એક અવયવનું જ્ઞાન થતાં આખા અવયવીનું જ્ઞાન થાય છે, એમ કહે છે. હવે આ જીવને મતિ જ્ઞાન મોજૂદ છે, મતિ જ્ઞાન પ્રગટપણે હૈયાતપણે વર્તે છે, તો એ મતિ જ્ઞાન ઉપરથી આખા આત્મદ્રવ્યનું કેવળ જ્ઞાન એટલે સ્વભાવ, સ્વભાવ એટલે આખું આત્મદ્રવ્ય, એની પ્રતીત આવી જાય છે. એના જ્ઞાનપૂર્વક પ્રતીત આવે છે, પ્રતીત આવે છે એમ કહેતા જ્ઞાન થઈ જાય છે એ વાત એની અંદર આપોઆપ વગર કહે સમાવેશ પામે છે. કેમ કે દ્રષ્ટાંતમાં ખ્યાલ આવે છે એમ કીધું છે. દ્રષ્ટાંતમાં એક થાંભલાના એક હાંસ ઉપરથી આખા થાંભલાનો ખ્યાલ એટલે જ્ઞાન આવે છે. અહીંયા પણ જ્ઞાનના એક અંશ ઉપરથી વર્તમાન વર્તતા જ્ઞાનના એક અંશ ઉપરથી પરિપૂર્ણ અખંડ જ્ઞાન સ્વભાવ શાશ્વત જ્ઞાન સ્વભાવ ખ્યાલમાં આવે છે. માત્ર ખ્યાલમાં આવે છે એમની ખ્યાલ ઉપરાંત એની પ્રતીત પણ આવી જાય છે કે હું આવો છું એમ પોતાના અસ્તિત્વની પોતાના ત્રિકાળી સ્વરૂપની પ્રતીત આવી જાય છે. શ્રદ્ધાન થઈ જાય છે, પ્રતીત આવી જાય છે એટલે શ્રદ્ધાન થઈ જાય છે, એની દ્રષ્ટિ થઈ જાય છે. એટલે શું કે સર્વથા આ આત્મદ્રવ્ય જ ઉપાદેય છે અને એ સિવાય આ જગતમાં કોઈ દ્રવ્યને કોઈ ભાવ આ આત્મા માટે ઉપાદેય નથી, એ પરિસ્થિતિ ખ્યાલ આવતા દ્રષ્ટિની શ્રદ્ધાની પ્રતીકની પરિસ્થિતિ થઈ જાય છે. હવે વિચારવું એટલું રહ્યું કે જો આ વાત આપણને અસંમત ન હોય, અમાન્ય ન હોય, તો મતિ જ્ઞાનનો પર્યાય તો મોજૂદ છે. મતિ જ્ઞાનનો પર્યાય આપણને મોજૂદ છે. જ્યાં સુધી એમાં કેવળ જ્ઞાન સ્વભાવની અથવા પરિપૂર્ણ આત્મ સ્વભાવની પ્રતીત સુધીની પરિસ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી આત્માને શોધવા માટે, આત્માને મેળવવા માટે, આત્માનુભવ કરવા માટે એને એ જગ્યા છોડવી જોઈએ નહીં.
બરોબર,
એ સીધી વાત થઈ ગઈ કે નહીં? કે જો મતિ જ્ઞાનના એક અવયવ ઉપરથી જય ધવળનો આધાર એટલા માટે જોર લેવાયેલો છે કે પૂર્વાચાર્યો આ સૂતનું પંચમારાના સૂતનું જે ઓરિજિન મૂળ છે એ પહેલા તો આ શાસ્ત્રો રચાણા ષટખંડાગમ રચાણા ને એના એની ટીકાઓ થઈ એ બધી રચના પહેલા થઈ પછી બીજા શાસ્ત્રો પણ બીજા આચાર્યોએ રચ્યા છે પણ પુસ્તકારૂઢ કરવાનું સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરવાનું બીનું ત્યારે ષટખંડાગમની રચના થઈ પંડિતજી એ સમયસર પહેલું વહેલું આપણે ત્યાંથી પ્રકાશિત થયું ત્યારે એ વિશે શરૂઆતમાં નાખ્યો છે કે ભગવાન શાસન નાયક મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ 500 વર્ષે 400 વર્ષે જે આચાર્યોની પરંપરામાં મુખ પાઠે જે જ્ઞાન જળવાઈ રહ્યું હતું એ જ્ઞાનને પુસ્તકારૂઢ કરવાનો શાસ્ત્રારૂઢ કરવાનો વિકલ્પ આવ્યો છે દર્શન આચાર્ય પુષ્પદંત અને ભૂતબલિના જે ગુરુ છે ત્યારે એમણે એ મુનિઓને એમને મુનિવૃંદમાંથી આ બેને પસંદ કર્યા કે આમની જ્ઞાનની ધારણા ક્ષયોક્ષમ અને આચાર્યને લગતા જે કોઈ ગુણો છે એમાં એ બેને એ જ્ઞાન એમણે આપ્યું એમણે શાસ્ત્રારૂઢ કર્યું અને અંકલેશ્વરમાં સજોતમાં પહેલામાં પહેલી એમ જ્ઞાન પૂજા થઈ એ મૂળ જે ઓરિજિન છે એનો આધાર છે કે આ અમારા અનુભવની વાત તો છે જ એમાં તો કોઈ પ્રશ્ન નથી એ તો નિર્વિવાદ વિષય છે અનુભવથી જોઈએ તો એ અનુભવ સિદ્ધ થયેલો અને સ્વભાવ સિદ્ધ થયેલો એ આ નિર્વિવાદ વિષય છે પરંતુ પૂર્વાચાર્યોએ આ શ્રુતના આ કાળના શ્રુતના પૂર્વાચાર્યોએ પણ આ વાત જય ધવળમાં લખી છે નહીતર એ કર્ણાનુયોગનું શાસ્ત્ર છે એમણે જે વાત લીધી છે કર્ણાનુયોગ કેમ કે એ વિષય એટલો બહોળો ને વિસ્તાર વાળો છે કે સાધારણ પ્રાણીને ધારણામાં રહે નહીં આપણા જેવા સૂક્ષ્મ વાળા વાંચે તો થોડુંક વાંચે તો પાછળનું ભૂલી જાય એટલું એની અંદર ગણતરીનો ધારણાનો વિષય અલ્પ બહુત્વના હજારો બોલ લીધા છે કે ત્યાં કર્ણાનુયોગનો વિષય ચાલ્યો હોવા છતાં આ વાત એની અંદર આવી છે અધ્યાત્મ કે મતિ જ્ઞાનના એક અવયવ ઉપરથી એક અંશ ઉપરથી અખંડ જ્ઞાન સ્વભાવનો પરિપૂર્ણ આત્મ સ્વભાવનો પત્તો લાગે છે આત્મામાં કેટલું અપરિમિત બેહદ કેટલું જ્ઞાન ભર્યું છે શક્તિએ અને કેટલું સુખ ભર્યું છે શક્તિએ એનો પત્તો લાગે છે પત્તો લાગે છે પોતા સ્વરૂપે છે પોતે સ્વરૂપે છે એવી એને પ્રતીત આવે છે એનું જ્ઞાન વર્તે છે અને એ જીવનું ભવભ્રમણ આ વિશ્વમાંથી ખલાસ થાય છે
બરોબર
એનો અંત આવે છે પ્રતીત આવે છે એટલે એ જીવનું પરિભ્રમણ આ જગતમાંથી એના જન્મ મરણ ખલાસ થઈ જાય છે એટલે શું છે કે જેને સ્વભાવ શું છે એનો નિર્ણય કરવો છે સ્વભાવને ઓળખવો છે એને મતિ જ્ઞાન રૂપ પ્રગટ અંશ જેમાં સ્વભાવ પ્રગટપણે વ્યાપેલો છે પ્રગટ થઈને વ્યાપક રૂપ છે એ જે સ્વભાવ સ્વભાવ વ્યાપક છે અને પર્યાય તો એનું વ્યાપ્ય છે મતિ જ્ઞાનની પર્યાય તો વ્યાપ્ય છે, એનો સ્વભાવ પોતે વ્યાપક થઈને એની અંદર રહેલો છે, પ્રગટ થઈને એ સ્વભાવને પરિચય કરીને ઓળખવો તો એના જન્મ મરણના નાશ થવાનો ઉપાય અહીંયા રહેલો છે. જેટલું કાંઈ કહેવું છે એ આ આત્માના તત્વને બતાવવા માટે, આત્મના તત્વમ જ્ઞાન માત્રમ વ્યવસ્થિતમ, જ્ઞાન માત્રને સુવ્યવસ્થિતપણે, આત્માના તત્વને જ્ઞાન માત્રપણે સુવ્યવસ્થિતપણે કહેવામાં આવ્યું છે. આ સમયસારનો ટોટલ અમૃતચંદ્રાચાર્યનો છે. તેથી બીજા બધા કાર્યોને ગૌણ કરીને એક મતિ જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન સ્વભાવનું સંશોધન કરવા, ઓળખવા બધો જ પ્રયત્ન જીવે કામે લગાવવો જોઈએ. પૂરી શક્તિથી, પૂરી મુખ્યતાથી એ કામ હાથમાં લેવું જોઈએ તો ન થાય એ પ્રશ્ન છે. જે કાંઈ ખામી છે એની પાછળ જે રીતે લાગવું જોઈએ તે રીતે નહીં લાગવું તેટલી છે. વિચાર વિમર્શ તો કરવામાં આવે છે સ્વાધ્યાયમાં કે આ વાત ઠીક છે, સાચું આ છે ને ખોટું આ છે, એનો વિચાર કરવામાં આવે છે. પણ એટલી 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 થિયરીથી એ કામ પ્રાપ્ત થતું નથી, એનું ફળ આવતું નથી. એના માટે એણે મતિ જ્ઞાનમાંથી સ્વભાવને ગ્રહણ કરવો જોઈએ, સ્વભાવને ઓળખી લેવો જોઈએ, એની પ્રતીત કરવી જોઈએ. આમ ખબર પડે છે કે નહીં? ગેસ બળે છે, તેલના કુવા સારડીથી સાર કામ કરે છે અને અંદરનું પડ તોડી અને ગેસ નીકળે છે. પહેલા ઉપર ગેસ હોય છે, પછી નીચેથી એનો પ્રવાહી નીકળે છે. એ ગેસ સતત નીકળે છે, 24 કલાક ચાલુ રહે છે, દેખાય છે ભલે ભડકો. બધો ગેસ કંઈ કેટલો ભેરો છે એ દેખાતો નથી, પણ પ્રતીત કેટલી આવે છે કે વિપુલ પ્રમાણમાં અંદર ભંડાર ભરેલો છે. આ પદાર્થનો જે બહારમાં થોડા અંશે દેખાય છે તેનો વિપુલ ભંડાર અંદરના પેટાળમાં ભરેલો છે. એમ જે જ્ઞાન સતત ધારાવાહીપણે ચાલુ રહે છે, પર્યાય વ્યય થતી હોવા છતાં અતૂટકપણે જે જ્ઞાનનો પ્રવાહ રહે છે, એક પર્યાય વ્યય થાય છે, બીજી ઉત્પન્ન થાય છે. આમ ઉત્પાદ્ય હોવા છતાં જ્ઞાનની ધારાનું કોઈ તૂટકપણું નથી, એનો પ્રવાહ સળંગ જાણે છે. એવી રીતે જે જ્ઞાનનો પ્રવાહ ભલે અલ્પ જ્ઞાન છે તો પણ સતતપણું એનું એમ સૂચવે છે કે અંદરમાં કોઈ વિપુલ ભંડાર ભરેલો. હવે આટલી પ્રતીત તો તિર્યંચને આવે છે, હું તો બુદ્ધિનો ખા કહેવા છે. માણસ ક્યાંય કહે છે ને બુદ્ધિનો ખા છે, ઘણો બુદ્ધિવાળો માણસ છે, અને કોઈ પોતાને કમ અક્કલવાળા માનતા નથી. ઓછી બુદ્ધિવાળા કોઈ માને કે હું બુદ્ધિનો ઓછો છું? ભાઈ એમ નહીં કે બુદ્ધિ તો બરાબર છે, બધાને ગમે એને સલાહ આપીએ આપણે, એમાં કાંઈ વાંધો આવે. એનો અર્થ શું છે કે ઉઘાડ ઘણો છે, પર્યાપ્ત ઉઘાડ છે. તિર્યંચને જો મતિ જ્ઞાનના એક અંશ ઉપરથી અખંડ જ્ઞાન સ્વભાવનો આધાર મળે છે, પ્રતીત મળે છે, અવલંબન આવે છે, એટલું જ નહીં એ ભંડારનું દર્શન થયા પછી એમાં એ વધારે સ્થિર થઈને પંચમ ગુણ સ્થાન પર્યંતની દશા પ્રાપ્ત કરે છે. એટલું તિર્યંચ કરી શકે છે અને મનુષ્યની અવસ્થામાં એ કેમ થાય ને શું હશે ને કેવી રીતે હશે ને અઘરું હશે ને કઠણ પડે છે ને દુષ્કર છે ને એ બધા બાના છે. જેને કામ કરવું છે એને માટે કોઈ પરિસ્થિતિ પ્રતિકૂળ નથી. ગુરુદેવ શ્રી તો ક્યાં સુધી કઈ કહી ગયા કે સબ અવસર આ ચુકા હે, બધો જ અવસર આવી ગયો છે. દેવ ગુરુ શાસ્ત્ર સમજાવવા વાળા જ્ઞાની આવ્યું છે, ઉપર 156 માં લીધું છે. આવો સમય મળ્યો છે, આવોમાં ઘણી વાત છે. એમ કઈ ચોખ્ખું કે અમારા જેવા કહેવા વાળા નીકળ્યા ને તમે કેમ ધ્યાન દેતા નથી, એમ થોડું કે આવો સમય મળ્યો છે એમ કહી દીધું. તીર્થંકર દ્રવ છે સમજાવનાર, છતાં સમજનાર ધ્યાન ના આપે તો એ તો સમુસરણ માંથી તીર્થંકર ના ઉદયમાન પ્રકૃતિમાંથી જે પાછો વળેલો છે. સમોસરણમાં પણ એણે ગણકાર્યું નથી તો અત્યારે ન ગણકારે એમાં કાંઈ મોટી વાત નથી. પણ પાત્ર જીવને તો અંદરમાં ચોંટ લાગે એવું તેથી જ્ઞાનથી રાગને જુદો કરી લેવાનો આ સમય છે, આ કાળ છે. આ ભાવ ફક્ત એટલા માટે છે એમ એને અંદરમાં ભાસવું. બાકી જે ભાવના બીજા કાર્યો છે અનંત વાર કરી ચૂક્યો છે. અને કુટુંબ પરિવારનું તો તિરિંચે કરે છે, આ ભૂંડડાય કરે છે. રસ્તામાં રખડતા ભૂંડ છે અને ચક્રવર્તી છે. શ્રીમદજીએ બેની ઉપમા આપી છે. બંને વધતા વ્યવસાયના પડેલા છે, વધતા પરિગ્રહમાં. પોતાનો પરિગ્રહ, પોતાના સંયોગો કેમ વધારવા, જાળવવા, સાચવવા, એની બુદ્ધિમાં ને તારીખ બુદ્ધિમાં ત્યાં સુધી તો સામ્ય છે, સરખું સરખાપણું છે. એમાં કોઈ વિશેષતાવાળી તારીખ બુદ્ધિ છે એવું તો કાંઈ છે નહીં. કોઈ અપૂર્વ કાર્ય કરવાનો વખત સમય છે, કાળ છે, એવું અંદરથી આવવું જોઈએ. અને એવું આવ્યા વિના આવા અપૂર્વ કાર્યનો પ્રારંભ થતો નથી, મંડાણ થતું નથી. પર્યાયમાં બે એના રૂપ છે. જ્ઞાન પર્યાય સામાન્ય સ્વરૂપે પણ છે અને વિશેષ સ્વરૂપે પણ છે. જો કે સામાન્ય વિશેષ બંને અપેક્ષિત છે. અપેક્ષિત છે એટલે એક હોય ને બીજું ન હોય એ પ્રશ્ન જ અસ્થાને છે. જો જ્ઞેયાકારો એક જ્ઞાન વિશેષો હોય, જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયાકારો જ્ઞાન વિશેષો હોય, તો જ્ઞાન સામાન્ય વિના જ્ઞાન વિશેષો હોય એ વાત તો વિશેષને પણ સમજણમાં લીધા વગરની ગણાય. જ્ઞાન વિશેષ કહેતા જ જ્ઞાન સામાન્યની ત્યાં અસ્થિ આવી જ જાય છે. હવે જ્ઞાન સામાન્ય છે એ જરા સૂક્ષ્મ પડે છે, જ્ઞાન વિશેષ છે એ સ્થૂળ જ્ઞેયાકારો હોવાથી પકડાય છે, સમજાય છે કે આ કેસરી દેખાય છે, આ સફેદ દેખાય છે, અક્ષર કાળા દેખાય છે. પણ એ સર્વ જ્ઞાનની પર્યાયોમાં જ્ઞ પણે જે વહેતો જ્ઞાનનો સામાન્ય પ્રવાહ એ સ્વભાવ સદ્રશ છે, એ નિર્વિકલ્પ છે અને સ્વભાવ સદ્રશ છે. એ નિર્વિકલ્પ છે, એમાં વિકલ્પ નથી, એમાં ભેદ નથી. અને એમાં જ્ઞાનમાં એકનું જ જ્ઞાન હોવાથી અને બીજું કાંઈ નહીં હોવાથી એ નિર્વિકલ્પ સ્વપર પ્રકાશક છે. કેમ કે એને જોતા જ્ઞાનમાં એકલું જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, ને સિવાય જ્ઞાન એમાં કઈ નથી. એથી એ જ્ઞાન સ્વપર પ્રકાશક નિર્વિકલ્પ પણ છે, કેમ કે પર નથી એવું પરનું જ્ઞાન એમાં આવી જાય છે. સ્વને જાણતા પર નથી એમ પર જણાઈ જાય છે, અને પર નથી એટલું જાણવું જ પરનું પર સંબંધનું પ્રયોજનભૂત જ્ઞાન છે. એથી વધારે કોઈ પરનું પ્રયોજન છે મતિ જ્ઞાનમાં. હા, મતિ જ્ઞાન મતિશ્રુત જ્ઞાનમાં ચાલે છે, મતિશ્રુત છે અત્યારે, પણ મતિ તો થોડો કાળ થાય છે પછી તરત શ્રુત જ્ઞાન થઈ જાય છે આપણને. એટલે શ્રુત જ્ઞાન છે એ વિશેષપણે આપણને સમજાય છે, પણ મતિશ્રુત જ્ઞાનમાં જે વિશેષો છે ત્યાં સામાન્ય છે, અને સામાન્યનું જે સ્વરૂપ છે, સામાન્યનો જે ભાવ છે, સામાન્યનું જે વેદન છે એ સ્વભાવ સદ્રશ છે, એ સ્વભાવરૂપ છે. આખો સ્વભાવ આવો છે એમ વ્યક્ત ઉપરથી અવ્યક્ત આખા સ્વભાવનું જ્ઞાન, પ્રતીતિ અને જ્ઞાન થતા એની સાવધાની ને ઉપાદેયતા, દ્રષ્ટિ બધું એમાં ઉત્પન્ન થઈ આવે. કામ અહીંથી થાય છે, એ તો જય ધવલ ના આધાર થી લીધું. જય ધવલ નો આધાર આપ્યો કે શ્રુત ના મૂળ શ્રુત અત્યારે વર્તમાન વર્તતું જે દ્રવ્ય શ્રુત જ્ઞાન છે એમાં જય ધવળમાં આ વસ્તુ પડી છે. ભલે કર્ણાનું યુગનો વિષય લીધો છે આચાર્ય દેવે, પણ આ પાયાની વાત તો એ સ્થાપીને ગયા છે. એટલે કે મોક્ષ માર્ગનું મૂળ સ્થાપીને ગયા છે આચાર્યો, મોક્ષ માર્ગનું મૂળ સ્થાપીને ગયા છે શાસ્ત્ર આપણને. છેવટે પણ ઘણા શાસ્ત્રો પાછળ છે. એકસો ને 157 બોલમાં વાત થોડી છે પણ મૂળની વાત છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પ્રત્યેક જીવ પાસે અત્યારે મોજૂદ છે, અને આખો સ્વભાવ ત્યાંથી હસ્તગત થાય, પ્રતીતમાં આવી જાય. દ્રષ્ટિ પડી એટલે દ્રષ્ટિએ સ્વભાવનો કબજો લીધો, એવો એક ભાવ છે. માણસ કહે છે ને કબજો બળવાન, આ તકરાર થાય એમ એવી વાતો આવે, કબજો બળવાન એમ કહે છે કે અહીંયા દ્રષ્ટિ કબજો લે છે. બરોબર, બસ ખલાસ. એ જીવનું પરિણામમાં બળવાનપણું એટલું છે સ્વરૂપની દ્રષ્ટિથી કે આખા સંસારનો નાશ એ લીલા માત્રમાં કરે છે.
બરોબર,
કબજો બળવાન છે, દ્રષ્ટિએ કબજો લીધો છે. આવે છે સુગાનીજીના સુધારણા આવે છે, જ્યાં ત્રિકાળી શુદ્ધાત્મ તત્વ ઉપર, પરમાત્મ તત્વ ઉપર દ્રષ્ટિ પડી ત્યાં એ દ્રષ્ટિએ સ્વરૂપનો આત્મતત્વનો કબજો લીધો છે. પછી એટલા માટે તો એને જીન કહ્યા, ત્યાં ધવળમાં એને જીન કહ્યા કે એ જીતી ગયા છે. ચોથા ગુણ સ્થાને જઘન્ય મોક્ષ માર્ગમાં પ્રવેશ કરેલા જીવ છે, છતાં એની વાણીને શાસ્ત્ર કહેવામાં આવે છે. એમની અનુભવપૂર્વકની નીકળેલી વાણીને શાસ્ત્ર કહેવામાં આવે છે. આ વિષય છે, માણસ શાસ્ત્ર પૂજે છે ને, શાસ્ત્રની પૂજા કરો એમની વાણી છે. અનુભવીની વાણી તે શાસ્ત્ર છે. તો એનો નિષેધ પણ શાસ્ત્રમાંથી કાઢી દો. શાસ્ત્ર તો બધા અત્યારે ઉપલબ્ધ નથી, શાસ્ત્ર બધા ઉપલબ્ધ નથી, તેથી એવી આજ્ઞા કરવામાં આવે છે કે જે અનુભવી કહે તે તું શાસ્ત્ર માનજે. શ્રીમદજીએ ત્યાં સુધી કહ્યું કે જ્ઞાનીના એક વચનમાં, અરે એક વચનમાં નહીં એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. શાસ્ત્ર એક નહીં, હું એક શાસ્ત્ર નહીં, અનંત આગમ રહેલા છે. શું એનું સામર્થ્ય છે એના એક શબ્દની પાછળ, એનું જ્ઞાનનું શું સામર્થ્ય છે એ વિચાર માગી લેવો પડશે. કેટલી ગંભીરતાથી એ વિષય સ્થાપ્યો છે અને કેટલું વજન મૂક્યું છે એના ઉપર. વાત કરી હતી ને ગુરુદેવને, આ ધ્રુવ દ્રષ્ટિ પ્રકાશ મર્યાદિત રૂપે પોતે મુમુક્ષુઓને આપતા હતા. 500 પુસ્તકો પણ પૂરા આપવામાં 5 વર્ષ જેટલો કાળ ગયો.
બરોબર,
5 વર્ષે ફરીને વિકલ્પ આવ્યો કે આ છાપાતા તો 2000 ને આ બંધાયેલા 500 રાખ્યા હતા એમાંથી હજી અપાય છે, તો બાકીના જે છૂટો ત્રીજો ભાગ પીડ્યો છે એનું શું થયું? 5 વર્ષે કુદરતી વિકલ્પ આવ્યો. એટલે એક વાર પૂછ્યું મને કે આનું શું છે, પીડ્યા છે ઘરે 5-5 વર્ષ થયા છે, હવે એના પાના પીળા થઈ જશે એવું લાગે છે. પીડ્યા રહે એટલે પાના પીળા થાય, કાગળનો એ સ્વભાવ છે. હે, શાસ્ત્ર કહેવાય, સાધના થાય છે, આ શબ્દ બોલે છે. આજે જ આપણે લાવો બ્રહ્મચારી બહેનો આપવાનું શરૂ કરી દઈએ, એટલે એક સાથે 50 પણસો તો આજે જ આપી દઈએ. પછી એનો અર્થ કે હવે જે નીતિ છે કડકાઈથી આપવાની, જે નીતિ છે કડક નીતિ ઢીલી કરી નાખી. એમ શું કહ્યું એનો અર્થ એ થાય છે કે જ્ઞાનીના મુખેથી નીકળેલી વાત છે એ શાસ્ત્ર છે એમ કહે છે. એટલે એનો અનાદર થાય, વ્યવહારે પણ એનો અનાદર થાય, એને તો આત્માનો બહુ મોટો અનાદર અંદરમાં વર્તે છે એમ એનો અર્થ થયો. વ્યવહારે પણ જો શાસ્ત્રનો અનાદર થાય તો આત્માનો તો બહુ મોટો અનાદર વર્તે છે એ વાતનું વિવરણ કરવાની કોઈ જરૂર નથી, કોઈ આવશ્યકતા નથી સમજાવવાની. એ પરિસ્થિતિ છે, એવું તો બને નહીં. તરત જ એ વાતને ફેરવી નાખી. દ્રવસૂતના આધારથી, જય ધવળના આધારથી એ વાત લીધી છે. અને આટલું એક જ વચન, જો પાયાની વાતનું એક જ વચન છે એના ઉપર જીવ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે, પોતાની શક્તિ કેન્દ્રિત કરે, તો એને કેવળ જ્ઞાનનો પત્તો લાગે એવું છે. કેવળ જ્ઞાન શબ્દ એટલે લીધો છે, આખો સ્વભાવ તો કેવળ જ્ઞાનથી અનંત ગુણ છે, જેમાંથી કેવળ જ્ઞાનની અનંત પર્યાયોનો પ્રવાહ વહે છે. એ સ્વભાવ તો કેવળ જ્ઞાનથી અનંત ગુણ છે, એનો પત્તો લાગે છે પણ એ ન સમજાય એટલે એમ કહે છે કે એને કેવળ જ્ઞાનનું પ્રતીત આવી જશે, કેવળ જ્ઞાન એને આવી જશે. અભ્યાસ ઊંધો છે, જે એક કામ કરવાની તમારે વેપારની પદ્ધતિ હોય એમાં હું તમને એમ કહું કે આ તમે બેઠા બેઠા વેપાર કરો છો એ પદ્ધતિ બરાબર નથી, કાઉન્ટર સિસ્ટમ કરી નાખો તો જલ્દી મગજમાં બેસે નહીં. આખી જિંદગી બેઠા બેઠા આમ કામ કર્યું, હવે ઊભા ઊભા કેમ ફાવશે? પણ ખૂબ લાભ દેખાડે કે ભાઈ પણ એમાં આમાં તમારા ઉધારીનો વેપાર હરખો થતો નથી ને એમાં રોકડ વેપાર 3 ગણો થઈ જશે. ત્યારે એમ થાય ફાવે નહીં ફાવે, ઉભા ઉભા પગ દુખશે તો કાંઈક બેસવાની વ્યવસ્થા ગોઠવશું, પણ હવે જો લાભ થતો હોય તો ફેરફાર કરવો જોઈએ. પણ એક જૂના ઢાંચામાંથી બહાર નીકળવું હોય તો ભાવ બદલવા જેવું જોર કરવું પડે છે. એમાં કોઈ એમ કે આખો વેપાર બદલી નાખો, આપણનો નહીં ત્યાં બીજો રમકડાની દુકાન કરી નાખો, ભાઈ સાહેબ આપણું કામ નહીં. આવે જ નહીં ને આવડે જ નહીં, ખબર જ પડે નહીં ને. પણ હવે આમાં વારે ચાર આના મળે છે ને, ઓલા સીધા આઠ આના રમકડાના 150 રૂપિયા આવશે. જલ્દી માણસને ફાવતું નથી. કોઈ પણ માણસને કાર્યની પદ્ધતિના વિષયમાં જે કોઈ આદત, જે કોઈ માવરો પ્રેક્ટિસ હોય છે, એ ઢાંચો ન બદલી શકે. અને કેટલી ભાવનાની તૈયારીથી એ કરે છે જીવ, એ પણ એને ખબર નથી. ખરી વાત તો એ છે કે કેટલી દરકાર વાળો એ કામ કરે છે, કેટલી ભાવનાને લગ્ની વાળો એ કામ કરે છે, એ પણ એને ખબર નથી. એને તો એમ છે કે આ બગાસું ખાતા ખાતા કાંઈ પતાસું મળી જાય તો ઠીક છે ને, નહીતર કાંઈ પતાસું ખાવું નથી. એમ તો કાંઈ મળે એવું નથી. સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમા હોય ત્યારે સ્વપર પ્રકાશક છે. પ્રશ્ન છે ઉપયોગની મર્યાદાનો. સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ, કોઈ પણ જીવના ઉપયોગની મર્યાદા એટલી છે. છદ્મસ્થ જીવના ઉપયોગની મર્યાદા જ એવી છે કે એક કાળમાં એક જ્ઞેયને જાણે, એક કાળમાં તે બે જ્ઞેયને ઉપયોગથી ન જાણે. આખી પર્યાય નથી લેવી. પ્રશ્નમાં ઉપયોગ શબ્દ છે. તો સિદ્ધાંત એમ છે કે કોઈ પણ છદ્મસ્થ જીવ ઉપયોગાત્મકપણે સર્વકાળે એક જ જ્ઞેયને વિષય કરી શકે, એક સાથે બે જ્ઞેયને વિષય ન કરી શકે. પછી સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો સવાલ નથી. તમામ છદ્મસ્થ જીવની આ પરિસ્થિતિ છે. કેવળ જ્ઞાનમાં ઉપયોગ ફેરવ્યા વિના સચરાચર સ્વપર પદાર્થો પરિપૂર્ણપણે જ્ઞાનમાં પ્રતિભાસે છે. એમાં ઉપયોગને ફરવાની કોઈ જગ્યા નથી. કેમ કે ઓછું જણાય તો બીજે જાય ને, એને કોઈ ઉપયોગને ફરવાની જગ્યા નથી. અને છદ્મસ્થનો ઉપયોગ એક કાળમાં એક જ જ્ઞેયને જાણે, એક કાળમાં બે જ્ઞેયને ન જાણે. આ જમણવાર કરે છે ત્યારે એ કારે બધું ગોઠવે છે. એક બાજુ રેકોર્ડિંગ વાગે એટલે એને કર્ણેન્દ્રિયનો વિષય મળે, સંગીત સ્વાદમાં એને સ્વાદનો રસેન્દ્રિયનો વિષય મળે, એમાં પણ ગરમ ગરમ રસોઈ હોય તો સ્પર્શેન્દ્રિયનો વિષય મળે. ત્રણ અગરબત્તી ઓલી કંઈક લગાવે છે એટલે ખાતા ખાતા એને નાકમાં સુગંધ આવે છે. એક સાથે ત્રણ ચાર વિષય ગોઠવા હોય તો પણ જીવ ક્રમે કરીને જ એનો ઉપભોગ કરી શકે છે. ઉપયોગ દ્વારા એક સાથે ચારનું ગ્રહણ કરે એ પરિસ્થિતિ ઉપયોગની શક્તિમાં નથી. પણ એટલો ઝડપથી ઉપયોગ ફરે છે કે જીવને એમ લાગે છે કે હું એક સાથે બધું કામ કરું છું. અહીંયા પણ જોવે ત્યારે વાંચે નહીં, સાંભળે નહીં, સાંભળે ત્યારે જોવે નહીં. ચક્ષુઇન્દ્રિય ખુલ્લી છે ને, કાન ખુલ્લા છે. એ જોવે ત્યારે સાંભળતો નથી, વાંચે ત્યારે સાંભળતો નથી, ને સાંભળે છે ત્યારે વાંચતો નથી. પણ એટલી ઝડપથી ઉપયોગ ફરે છે કે એને એમ લાગે કદી કોઈ છદ્મસ્થને એક કાળે ઉપયોગનો વિષય બે પદાર્થ હોય, બે વિષય હોય એવું બનતું નથી, બની શકતું નથી. બરાબર હોય ત્યારે પણ જ્ઞાન સ્વપર પ્રકાશક છે, પણ ત્યારે પણ સ્વપર પ્રકાશક છે એમ લીધું છે ને, ઉપયોગ પરમાં હોય ત્યારે પણ ઉપયોગ સ્વપર પ્રકાશક છે એમ કોઈ ન લે, એટલે કાંસમાં સ્પષ્ટતા કરી છે કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે, પણ ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ન હોય અને ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગ રૂપ પર પ્રકાશક ન હોય, પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક જ છે. એક વાક્યમાં પૂરો જવાબ આપી દીધો છે કે સમ્યક દ્રષ્ટિ જીવનો ઉપયોગ પરમાં હોય ત્યારે એનું જે જ્ઞાનનો પર્યાય છે, પર પદાર્થના વ્યવસાયના કાળે ઉદયના કાળે ઉપયોગ પર પદાર્થમાં જાય ત્યારે પણ શુભ અશુભ બંને વિષય પડે છે, તો પણ એનું જે જ્ઞાન છે એ સ્વપર પ્રકાશક છે. ત્યારે એ જ્ઞાનના પર્યાયનો ઉપયોગ સાથે ને સાથે તે જ કાળે જ્ઞાનના પર્યાયનો એક અંશ જે લબ્ધ જ્ઞાન રૂપે છે તે સ્વને વિષય કરે છે, તે જ્ઞાન સ્વને વિષય કરતું હોવાથી અને સ્વની સાથે અભેદ ભાવે વિષય કરતું હોવાથી એ સ્વપર સ્વપ્રકાશક છે અને ઉપયોગ ત્યાં પરપ્રકાશક છે. એ રીતે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ એનું જ્ઞાન સ્વપર પ્રકાશક છે, ત્યારે સ્વપર પ્રકાશક પણ એનું બરાબર છે. પણ ઉપયોગની મર્યાદાથી વિચારવામાં આવે તો ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે જ્યારે ઉપયોગ પરમાં છે ત્યારે તે ઉપયોગ પણ સ્વમાં છે એમ હરગિજ નથી. પણ ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ન હોય, જો ઉપયોગાત્મકપણે સ્વપ્રકાશક હોય તો નિર્વિકલ્પ ઉપયોગ થઈ જાય છે, કેમ કે એનો વિષય જે સ્વગ્નિ છે એ નિર્વિકલ્પ છે, આત્મતત્વ છે એ નિર્વિકલ્પ છે. એટલે ઉપયોગાત્મકપણે જુઓ, જો વિષય કરે પોતાને તો ત્યાં નિર્વિકલ્પ ઉપયોગ થાય, અને નિર્વિકલ્પ ઉપયોગ થાય ત્યારે એને પર સંબંધીનો ઉપયોગ હોઈ શકે નહીં, કોઈ પર ઉપયોગ જ ન થાય. પરમાર્થ વચનિકામાં ત્યાં સુધી લીધું છે, સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પતાનું વર્ણન લીધું છે ને, કે સ્વરૂપ ધ્યાનીને એમ લીધું છે ત્યાં. શુદ્ધોપયોગના કાળમાં સ્પર્શાદીનું જ્ઞાન થતું નથી, એટલે એને કોઈ સ્પર્શે સ્પર્શે શું યા કોઈ કાપે તો એનું જ્ઞાન ન થાય, કેમ કે ઉપયોગ નથી. અને એ સમજી શકાય એવું છે કે ઘણી પીડાવાળાને ઉપયોગ ફરી જાય, કોઈ એવો બનાવ બને અસાધારણ અને ઉપયોગ ફરી જાય તો પીડા એની છૂટી જાય છે, પીડાનું વેદન એને ઉપયોગાત્મકપણે ત્યાં નથી. લબ્ધાત્મકપણે ભલે હોય પણ ઉપયોગાત્મકપણે એને પીડાનું વેદન નથી, અને ઉપયોગથી ઉપયોગને જ મુખ્ય કરીને વેદન કરતો હોવાથી એને એમ લાગે છે કે તે ક્ષણે મને પીડા નહોતી, મારું ધ્યાન કોઈ એવો હરખનો પ્રસંગ બને જોરદાર તો એકદમ હરખમાં આવી જાય, પીડા ભૂલી જાય. પીડા ભૂલી જાયનો અર્થ શું છે કે પીડાનો ઉપયોગ ફરી ગયો છે, એનું નામ પીડાને ભૂલી ગયો એમ કહેવામાં આવે છે. ત્યારે એને ઉપયોગાત્મકપણે પીડાનું વેદન થતું નથી, એટલા માટે આ સંગાડીને કે ઇન્જેક્શન આપીને બેભાન કરે છે એમાં ઉપયોગને મારે છે. હા કરે છે ને, હા હાડવૈદ વાળા કરે છે ને, બીજી વાત કરીને આંચકો મારે છે, એનો અર્થ શું? તમારો જો ઉપયોગ એબસન્ટ થઈ જાય તો એ વખતે તમને જે આંચકો માર્યો છે એ પીડાનું વેદન તમને વેદવામાં નહીં આવે. બસ આ તો એની ખૂબી ટેકનિક છે, આના ઉપર જ છે કે ઉપયોગ એક કાળે એકને વિષય કરે છે, બેને વિષય કરતો નથી. સ્વપર પ્રકાશક છે, પણ ઉપયોગરૂપ પરપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય. ગુરુદેવે તો ઘણા પડખા આવા ખોલ્યા છે. અને ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પરપ્રકાશક ન હોય. જ્યારે એ શુદ્ધોપયોગમાં હોય, ઉપયોગથી પોતાને પ્રકાશે એટલે અનુભવે, ત્યારે એને ઉપયોગપણે પરનું પ્રકાશવું કે પરનું જાણવું ક્યાં બની શકતું નથી, એ બંધ થઈ જાય છે. ત્યાં અવાજ સંભળાતો નથી, શુદ્ધોપયોગના કાળમાં કોઈ પણ અવાજ સંભળાતો નથી. ભલે દારૂગોળાના અવાજ થતા હોય તો પણ એ અવાજ ત્યાં પછી સંભળાતો, ઉપયોગ ખલાસ થઈ ગયો, ઉપયોગ ગેરહાજર થઈ ગયો, પછી એને બહારના કોઈ વિષયોનું જ્ઞાન થતું નથી. પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક જ છે. ઉપયોગની મર્યાદા ભલે હોય પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક જ છે. સમ્યક દ્રષ્ટિ સ્વને નિરંતર જાણે છે અને પરને ક્યારેક જાણવાનું બંધ કરે છે, ઉપયોગાત્મકપણે, ત્યારે એકનું સ્વ એના જ્ઞાનમાં રહી જાય છે. તો જેટલો ઉપયોગ છે ને, ઉપયોગ પૂર્વક લબ્ધ થાય છે જ્ઞાનમાં, ઉપયોગ પૂર્વક લબ્ધ થાય છે. જેટલો જેનો જેનો ઉપયોગ કરે છે તે લબ્ધમાં જાય છે, જેનો ઉપયોગ કરે છે તે લબ્ધમાં જાય છે, એમ થાય છે. લબ્ધ એટલે પ્રાપ્ત, મેળવેલું. જેમ તમને તમારા ઓફિસનું કામ કેમ કરવું, અત્યારે તમને જ્ઞાનનો નાશ નથી થયો, તમને જે કામ કરતા આવડે છે એ જ્ઞાનનો નાશ નથી કર્યો. ભલે તમે શાસ્ત્ર જ્ઞાનમાં ઉપયોગ અત્યારે લગાવો છો, પણ તે કાળે પણ તમારું બીજા વિષયોનું જ્ઞાન લબ્ધપણે બરાબર છે. મેળવેલું જ્ઞાન, લબ્ધ જ્ઞાન બરાબર હોય છે. ધારણામાં ધારણા બે પ્રકારે છે, ધારણા ઉપયોગાત્મક પણ થાય છે અને ધારણા લબ્ધાત્મક પણ થાય છે, બેને ધારણા કહેવામાં આવે છે. અહીંયા શું કહેવું છે કે હું માણસ છું, ફલાણો છું, એનું ક્યારે સ્મૃતિ કરવી નથી પડતી. એ લબ્ધ હોવા છતાં જાગૃતિ વાળી સ્થિતિ છે. થોડો બીજો દ્રષ્ટાંત લઈએ કે સામાન્ય રીતે એવું લાગે છે કે લબ્ધ છે જાણે નથી કાંઈ, કેમ કે એમાં કોઈ જાગૃતિ નથી દેખાતી. જીવને ઉપયોગની જાગૃતિમાં એટલું કેન્દ્રિતપણું છે કે એને લબ્ધના વિષયનો ખ્યાલ નથી આવતો. પણ જે લબ્ધમાં એને સ્વપણું થઈ ગયું છે, જ્યાં એને સ્વપણું કર્યું છે, એ જે લબ્ધમાં ગયું છે ત્યાં એ જાગ્રત છે. જેમ કે હિતા અહિતનો વિષય, અહિતનો સીધો કે આડકતરો ક્યારે કોઈ પણ પ્રસંગ બને તો એ તરત જ એની જાગૃતિ એમ કહેશે કે નહીં, સંમત નહીં કરે કે નહીં, એમ નહીં, એ વાત મને સંમત નથી. પણ તમને આમાં કાંઈ નુકસાન નથી, તો કે તમને ખબર નથી મને નુકસાન છે, આમાં સીધો માર નથી, આમાં આડકતરો માર છે. એમ ક્યાંથી ખબર પડે છે કે જાગ્રત છે. પોતાનું જે સ્થાન છે એ સ્થાન છોડીને કોઈ પણ માણસ વ્યવહાર કરે ત્યારે એમ માણસ કહે છે કે તમે ચૂકીને વ્યવહાર કરો છો, આ વ્યવહાર હું સંમત કરતો નથી, હું ચલાવીશ નહીં, અથવા એ વ્યવહારથી હું તમારી સાથે કોઈ વ્યવહાર કરું નહીં. ક્યાંથી એને ખબર પડે છે કે એ લબ્ધમાં જાગ્રત છે, ઓફિસમાં જાય ને પટ્ટાવાળો બોસિંગ કરે તો ચલાવે, એની નીચેનો માણસ બોસિંગ કરે જોઈ ચલાવે? એને એમ કીધું, તારું સ્થાન સંભાળ, તને મારું સ્થાન તું સંભાળીને વ્યવહાર કર. એનો અર્થ શું થાય છે કે એને એ વાતની જાગૃતિ છે, સતત જાગૃતિ છે, ભલે ઉપયોગાત્મક જાગૃતિ ન હોય પણ લુબ્ધમાં સતત જાગૃતિ છે. એમ એનું જે સ્વપણું છે એ સ્વપણાની અંદર જીવ જાગૃત છે. શુદ્ધોપયોગ પૂર્વક અનુભવ થતા સ્વપણું આત્મામાં લબ્ધમાં જે સ્થપાણું આવ્યું એમાં એ જાગૃત થાય છે, એમાં એ જાગૃત છે. અને એક વેદનનો એક અસાધારણ અલૌકિક પ્રકાર હોવાથી એ વેદન પણ એમાં જાગૃત છે, એ વિશેષ વાત છે. લબ્ધનું વેદન છે, આમાં લબ્ધનું વેદન છે પણ ખબર નથી, એ જાતનો અભ્યાસ નથી ને એટલે ખબર નથી, પણ લબ્ધનું વેદન છે. કેવી રીતે સિદ્ધ થઈ શકે એવું છે કે આત્માને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદ વેધ્રુવ અને દ્રવગુણ પર્યાયથી તમે સમજ્યા, સમજ્યા ત્યારે એમ પણ સમજ્યા કે આ આત્મામાં અનંત ગુણ આદિ દિવ્ય ગુણોનો વૈભવ અંદરમાં ભરેલો છે પણ મને એનો અનુભવ નથી. મને જાણવા મળ્યું છે કે આત્મામાં અનંત શક્તિઓ છે, દિવ્ય શક્તિઓ છે, કેવળ જ્ઞાન આદિ શક્તિઓ ભરેલી છે, પરંતુ એને અનુભવ ગોચર કરવી જોઈએ તો એનો લાભ છે. હવે અનુભવ કરવા માટે વિચાર કરે કે મારે અનુભવ કરવો છે, કે હું આવો છું. અનુભવ કરવા માટે શું રીત છે કે પોતાના સ્વરૂપમાં અહમ બુદ્ધિ કરવી આવે છે ને, નિર્વિકલ્પ દ્વારા સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ ધ્યાનનું વર્ણન પરમાર્થ ચિંતામાં, તો એમાં અહમ બુદ્ધિ કરે છે. સ્વરૂપ ધ્યાની ક્યારેક પોતાના સ્વરૂપનું ધ્યાન લગાવવા ઉદ્યમ કરે છે, ઉદ્યમ નામ પુરુષાર્થ કરે છે, ત્યારે એ પ્રથમ તો સ્વવિકલ્પ દ્વાર વડે પોતાના સ્વરૂપમાં અહમ બુદ્ધિ કરે છે અને પરિણામોની મગ્નતા થાય એ પ્રકારે એ પુરુષાર્થ કરે છે. આમ વિષય આવે છે તો પછી અહીંયા મિથ્યા દ્રષ્ટિ જીવ એવી રીતે એમાં મગ્ન થવા માટે, એકાગ્ર થવા માટે, સ્વરૂપનું ધ્યાન લગાવવા માટે અહમ બુદ્ધિના વિચારો કરે અને અહમ બુદ્ધિ કેમ શુદ્ધ ઉપયોગ થતો નથી કે લબ્ધમાં હું માણસ છું, હું ફલાણો છું, પર્યાય બુદ્ધિ જે છે એમ વેદનમાં એ પડ્યો છે. આમ તો વિષય થોડોક બીજો છે, એમાં લબ્ધ ઉપયોગ ને ભાવના એવા ત્રણ બોલ છે. મૂળ વાત આમ છે, ઉપયોગ કેમ થાય કે ભાવના પૂર્વક થાય, લબ્ધ કેમ થાય કે ઉપયોગ પૂર્વક થાય, હા, જ્ઞાન નો આ પ્રગટ વ્યાપાર જે આપણે જ્ઞાન થી અનેક વ્યાપાર કરીએ છીએ એ ઉપયોગ છે. એક જ્ઞે થી બીજા જ્ઞે, એક જ્ઞે થી બીજા જ્ઞે ઉપર જ્ઞાન નો વ્યાપાર જાય છે, એ ઉપયોગ છે. એનો અર્થ શું થાય છે કે જે જીવ સ્વરૂપની તીવ્ર ભાવના કરે છે, શ્રીમદજીએ તો એ વાતને એક પદમાં મૂકી દીધું છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન પર્યંતનો વિષય ભાવનાની સાથે જોડાયેલો છે. જેને સ્વરૂપની ભાવના થાય છે એને સ્વરૂપનો ઉપયોગ થાય છે, જેને સ્વરૂપનો ઉપયોગ થાય છે એને એની લબ્ધનું ચણતર વધતું જાય છે. જુઓને, પણ લબ્ધનું ચણતર વધે એનો એક પ્રગટ દ્રષ્ટાંત છે કે મુનિ આહાર કરે ત્યારે એને નિર્જરા વિશેષ છે, નિર્વિકલ્પ અનુભૂતિમાં રહેલા શુદ્ધોપયોગમાં રહેલા ચોથા ગુણ સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ કરતા કેમ વધારે છે? ઉપયોગ તો એનો આહાર માં છે, એનું ક્ષણતર વિધું છે. અંદરનું જે પ્રાપ્ત છે, લબ્ધ એટલે પ્રાપ્ત છે, એ ઘણું છે, એને વશ નિર્જરા છે. માત્ર ઉપયોગને વશ નિર્જરા નથી. જો ઉપયોગને વશ નિર્જરા હોય તો ચોથો નિર્વિકલ્પ છે. એને બુદ્ધિપૂર્વકનો રાગનો અભાવ વર્તે છે. અહીંયા બુદ્ધિપૂર્વકનો રાગ વર્તે છે. આહારનું તો સમર્થ દ્રષ્ટાંત છે, પણ મુનિ ચૈત્યાલયમાં વંદન કરતા હોય, સ્તુતિ કરતા હોય, શુભોપયોગ છે ત્યારે પણ એને નિર્જરા વિશેષ છે. એમની આહાર કરે ત્યારે પણ નિર્જરા વિશેષ છે એમ કેમ છે. હાલતા ચાલતા હોય ત્યારે પણ નિર્જરા વિશેષ છે, અને નિંદ્રામાં બે ઘડી હોય ત્યારે પણ એને નિર્જરા વિશેષ છે. કોના કરતા? ચોથા ગુણસ્થાન વર્તે શુદ્ધોપયોગી કરતા, શુદ્ધોપયોગમાં રહ્યો છે તેના કરતા. ગુણ શ્રેણી નિર્જરા છે ત્યારે એને ગુણ શ્રેણી નિર્જરા છે. નથી કર્યું છતાં કેટલું છે? આ અભ્યાસ તપાસીને અભ્યાસ કરવા જેવો છે કે રોજ એને માળા ફેરવી પડતી નથી કે હું ફલાણો હું ફલાણો હું ફલાણો હું ફલાણો 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 ફલાણો. જેની સાથે જેટલા સંબંધ છે, ઘરમાં, ઓફિસમાં, સમાજમાં, મંડળમાં, જ્યાં ત્યાં, કોઈની માળા ફેરવ્યા વિના બધાનું એવું સ્થાન જાળવી રાખે છે કે ક્યાંય કોઈ ચૂકે જોઈ, હે બરાબર, ક્યાંય કોઈ ન ચૂકી શકે, અને ચૂકે તો ચલાવે નહીં. એ જરૂર નથી, શક્તિ છે એટલી બધી. એમાં લબ્ધમાં એટલી બધી શક્તિ છે કે ઉપર ઉપરના ઉપયોગને બેકાર કરી નાખે છે. એ મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપનું ધ્યાન લગાવવાનો વિકલ્પ કરે તો એ બેકાર જાય છે, એટલું એનું લબ્ધનું બળ છે ને વેદન છે. સમ્યક દ્રષ્ટિ ભરત ચક્રવર્તી યુદ્ધમાં લડે છે તો એનો ઉપયોગ બેકાર જાય છે, એટલું એનું લગ્નનું જોર છે. આમ છે, એટલે એમાં કઈ જરૂર નથી કે એનું 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 સ્મરણ કરીને દ્રઢતા કરવી પડે એવી કોઈ આવશ્યકતા
નથી.
કર્યું છે ઉપયોગ તો, કર્યો છે ઉપયોગ, કર્યો જ નથી એ પ્રશ્ન નથી. જે પર્યાય બુદ્ધિ તમે એક નાના બાળકનો અભ્યાસ તો કરજો, ઘરમાં આવ્યા પછી એનું નામ કહ્યા પછી કેટલી વાર એને એ નામ પોકારવામાં આવે છે, અને એ નામથી કેટલી વાર એને એ થશે છે કે હું ફલાણો છું, યાદ નથી આપણને. પણ તમે કોઈ નાનું બાળક ઘરમાં જન્મ થયા પછી એનો અભ્યાસ કરજો, એના ક્ષોભક્ષમનો અભ્યાસ કરજો, ખ્યાલ આવશે કે એનું જે નામ પાડો એ નામથી એને કેટલી વખત તમે લોકો બોલાવે છે, એના ઘરના પરિવારના સભ્યોને કેટલો એને અભ્યાસ થાય છે કે હું આ મારું આ નામ, એનો અભ્યાસ એ જીવને એટલા ઓછા ઉઘાડમાં કેટલો દ્રઢ થાય છે. પછી તો ઉઘાડ આવ્યા પછી તો ઘણો દ્રઢ થાય છે. એ તો તમે આખો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે એણે કેટલું ઉપયોગાત્મક કરીને લબ્ધ કર્યું છે. એમાં કાંઈ સવાલ નથી, ઘણો હેતુ ઉપયોગાત્મક કર્યું નથી એ પ્રશ્ન જ નથી, ઘણું કર્યું છે. પણ એટલું કર્યું છે કે હવે એને એ સ્મૃતિમાં લાવવાની જરૂર નથી, એટલું દ્રઢ કર્યું છે એમ છે. સ્વરૂપની ભાવના એવી તીવ્ર, એનો અર્થ એ છે એટલી સ્વરૂપની ભાવનામાં આવવું જોઈએ કે જેથી એ ઉપયોગ એનો થાય, ઉપયોગ એકાકાર થાય તો એ લબ્ધમાં જાય એમ છે. આમાં એવું છે, જરૂર શું છે? જરૂરિયાત ઉપર પુરુષાર્થ ચાલશે. જીવનો એવો સ્વભાવ છે કે જરૂર દેખાયા વિના એ ક્યાંય પણ પુરુષાર્થ થોડો પણ ન કરે, ઉપેક્ષા કરી નાખે. ખુદ ભલભલા ભગવાનની ઉપેક્ષા કરી નાખે એવો આ જીવ છે. જો એને જરૂરિયાતને લાભ ન દેખાય તો એ ભગવાનને ઉડાડે છે. અંતરમાં પોતાના સિદ્ધપદની ઉપેક્ષા કરે છે, અને બહારમાં સાક્ષાત પરમાત્મા હોય તો એની ઉપેક્ષા કરે છે. આ પરિસ્થિતિ જીવે છે. એટલે પહેલા તો શું છે કે મને શું જરૂર છે? જો મારા નિજ સુખની જરૂર છે તો એને એની ભાવના ઉત્પન્ન થવી જોઈએ. પ્રાપ્તિ માટે તો ભાવના જ પહેલા ઉત્પન્ન થાય છે. એ ભાવના જેવું સ્વરૂપ પરિપૂર્ણ છે અને જે સ્વરૂપની અંદર જે અનંત જ્ઞાન ને અનંત સુખ અનંત શાંતિ આદિ પડ્યા છે એ એને લબ્ધ લાભ એની પ્રાપ્તિ થઈ શકે એવી શક્યતા એને દેખાય તો એની ભાવના કેટલું જોર કરીને ઉપયોગમાં પરિણમે એ સમજી શકાય એવો વિષય છે. માણસને ઘણો લાભ હોય ત્યારે રાત દિવસ જોયા વગર કામ કરે છે કે નહીં? બારમાં તેમ બારમાં એમ કે એક વર્ષમાં આખી જિંદગીનું તમને મળી જાય એક વર્ષ, પણ તમારે આંખી નીચેને મહેનત કરવી પડે એવું છે. ભાઈ કોણ ના પાડે છે? આખી જિંદગીનું જો કામ થઈ જતું તો એક વર્ષ આપણે તૈયાર છીએ વનવાસ વેઠવા માટે. જંગલમાં રહેવું પડશે કે બધું કબૂલ છે? કુટુંબ છોડીને કે કબૂલ? થોડુંક તકલીફ પડશે કે કબૂલ? બધું કબૂલ. આખી જિંદગીનું મળતું હોય એટલે એમાં કાંઈ પછી, અને કબૂલ ન કરે તો ઘરેથી ધક્કો મારીને કાઢે કે ભાઈ જામને આખી જિંદગીનું થાય છે, હું આળસુને જેમ પીડ્યા છો, અહીંયા કામ શું છે તમારું? કરવાનું કરતા નથી એમ કે ન કે? અહીંયા એને લાભ જો દેખાય તો જીવ પૂરો પ્રયત્ન કરે. ખરેખર એને જે લાભ દેખાડે છે એને ભાસવો જોઈએ. તો જીવનો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે નહીં. જીવ સ્વભાવથી એવો છે કે એનો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે નહીં એનો. ત્યારે એને પ્રથમમાં પ્રથમ એનું પહેલું લક્ષણ એ છે કે એને અસાધારણ તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે. જ્યારે એને એક મૂલ્યાંકન થાય છે કે અનંત જન્મ મરણના દુઃખનો નાશ, ચાર ગતિના પરિભ્રમણનો નાશ, અનંત આકુલતાનો નાશ અને અનંત સમાધિ સુખની પ્રાપ્તિ, એનું એને મૂલ્યાંકન થાય તેથી એની ભાવના તીવ્ર થયા વિના રહે નહીં. અને એ ભાવનાનો વિષય જ્યાં સુધી ફળે નહીં, એની ભાવના ફળે નહીં, ત્યાં સુધી એને ક્યાંય ચેન પડે એવું બને નહીં. એ ભાવનાનું સ્વરૂપ છે. એવી એવા સ્વરૂપની એ ભાવના છે કે એ ભાવનાની ફળશ્રુતિ ન આવે તો જેમ જેમ સમય જાય એમ એની બેચેની વધે. કેમ મને મારે જે જોઈએ છે એ કેમ મળતું નથી, એ વિષયમાં એનો પુરુષાર્થ એ રીતે કામ કરે એને ઉપયોગ થઈને લબ્ધ થયા વિના રહેતો નથી. કેમ કે ઉપયોગ છે એ તો ક્ષણવર્તી થઈ જાય છે મોક્ષ માર્ગની શરૂઆતમાં, અને બાકી વધારે કામ પછી લબ્ધથી ચાલે છે. એમાં પણ જાગૃતિ વિશેષ હોવાથી અને એક સ્વની જ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિથી છે ને, એટલે સર્વસ્વપણે સ્વની ઉપાદેયતાની દ્રષ્ટિ હોવાથી પરની ઉપેક્ષામાં એને ફરી ફરીને ઉપયોગાત્મક થવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. બસ એ રીતે એનું મોક્ષ માર્ગનું ચણતર છે એ વધતું જાય છે. એને ગુણસ્થાનનું આરોહણ, ગુણસ્થાનની ચડતી કહેવામાં આવે છે. અહીંયા તો ઉપયોગનો જ પ્રશ્ન ઉઠાવ્યો છે અને એ સ્વપર પ્રકાશકોનું છે. એ આખા જ્ઞાનની પર્યાયનું સમજવું જોઈએ એ વાતનું સ્પષ્ટીકરણ છે એમાં. કોઈ પણ માણસને કાર્યની પદ્ધતિના વિષયમાં જે કોઈ આદત, જે કોઈ માવરો પ્રેક્ટિસ હોય છે એ ઢાંચાને બદલી શકે. બહુ પુરસાર છે ને પ્રયાસ એ ફેરફાર કરી શકે છે, નથી અશક્ય નથી, પણ એ જરા જટિલ વિષય છે. જીવને વિશેષ જ્ઞાકારો અને જ્ઞાનમાં જણાતા જીવનું આકર્ષણ અને દુઃખતા એટલી છે કે એને ત્યાં જ રહેલું સામાન્ય જ્ઞાન અને સામાન્ય જ્ઞાન ઉપરથી આખા સ્વભાવ ઉપર એને લંબાવો
ઉપયોગ ને ત્યાં સુધી લંબાવવો એ એને અનંત કાળમાં કર્યું નથી. અને કેટલી ભાવનાને તૈયારીથી એ કરે છે એ પણ એને ખબર નથી. ખરી વાત તો એ છે કે કેટલી દરકાર વાળો એ કામ કરે છે, કેટલી ભાવનાને લગ્ન વાળો એ કામ કરે છે એ પણ એને ખબર નથી. એને તો એમ છે કે આ બગાસું ખાતા ખાતા કઈ પતાસું મળી જાય તો ઠીક છે ને, નહીં તો કઈ પતાસું ખાવું નથી એમ તો કઈ મળે એવું. ઉપયોગ પરમા હોય ત્યારે સ્વપર પ્રકાશક છે. પ્રશ્ન છે ઉપયોગની મર્યાદાનો, સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ.